ऐसे काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। मोक्ष मार्गस्य नेतारं भितारं कर्म भूवृताम् ज्ञातारं विश्व तत्वानां वंदे तदगुण लब्धये। तत्वार सूत्र ऊपर जेनु बीजू नाम छे मोक्षशास्त्र। मोक्षशास्त्र नामक ग्रंथ ऊपर आपणे स्वाध्याय प्रारंभ कर्यो छे। हमणां सुधी 12 सूत्र एक थी लईने 12 सूत्र प्लस आगळ जे मंगलाचरण आव्युं जे हमणां आपणे बोल्या, मंगलाचरण प्लस 12 सूत्रनी आपणे चर्चा करी एनो स्वाध्याय कर्यो। हवे विषय आखो अलग आवे छे, ज्ञान संबंधी ज विषय छे, परंतु जे मति ज्ञान छे ए मति ज्ञाननो आखो विस्तार हवे आगळ 13 नंबरना सूत्रथी चालू थाय छे। एनी चर्चा आपणे करीए एनी पहला जे आपणे एक होमवर्क आपी तू, एक असाइनमेंट आपी थी जे सॉल्व करवा माटे मोस्टली 3 अठवाडिया तो थई गया, जे एटलो समय आपणे आपो हतो, ए बहु इंटरेस्टिंग असाइनमेंट हती। एक्चुअली आजे आपणे एने सॉल्व करीए छे, गया वखते ज करवी थी परंतु आजे आपणे एने सॉल्व करीए छे। घणी बधी नवी नवी जानकारी आपणने बधाने आमां मळशे। शुं हतुं होमवर्क? सौथी पहेला पूछू प्रश्न? नहीं, सौथी पहेला प्रश्ने पूछ्यो छे કે કેટલા જણો, કેટલા મુમુક્ષુઓએ સાધર્મ્ય આમ નહીં કરો, કેટલા મુમુક્ષુઓએ આ અસાઇનમેન્ટ સોલ્વ કરી, એટલીસ્ટ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો? હા, પાછળથી એક હાથ ઉપર થયો, બે હાથ, 3, 4, 5, વેરી ગુડ. બે અસાઇનમેન્ટ મને આવી રાજકોટથી, ડોલીબેન અને જિગ્નેશભાઈ જે આપણા છે ને ભરતભાઈના દીકરા, ખીમચંદભાઈના પૌત્ર, ડોલીબેન રાજ અને જિગ્નેશભાઈની અલગ અલગ બે અસાઇનમેન્ટ આવી, અને એક અસાઇનમેન્ટ આવી મને સુરેન્દ્રનગરથી, જે અક્ષયભાઈના ફ્રેન્ડ છે પરેશભાઈ, એમના જે વાઇફ છે સોનલબેન. તો 3 અસાઇનમેન્ટ મને બારગામથી આવી છે અને 5-6 અસાઇનમેન્ટ અહીંયા બધાએ કરી છે. અહીંયા થોડીક મને સંખ્યાની અપેક્ષા વધારે હતી, પરંતુ કાંઈ વાંધો નહીં, ચાલો આપણે એને સોલ્વ કરીએ. આજે આપણે પૂરું કરશું આને, કારણ કે નેક્સ્ટ ટાઈમથી આપણે જે વિષય છે એ વિષયને આગળ વધારશું 13માં સૂત્રથી. સૌથી પહેલી વાત, આપણે જ્યારે આ 6, 7 અને આ કેમ તમને એમ થશે પાછું કેમ તમે 6, 7, 8 સૂત્ર લો છો? આ ત્રણેય સૂત્ર એટલા બધા અગત્યના છે, એટલા બધા મહત્વના છે કે આ સૂત્ર ઉપર આખા ગ્રંથોના ગ્રંથો લખાઈ ગયા છે. ગોમટસાર જીવકાંડ તમે વિચારી ન શકો એટલો બધો વિસ્તાર આ 3 સૂત્રના આધારે આચાર્ય દેવે કર્યો છે. આ મૂળ છે, આ આખા ગ્રંથનો મૂળ આધાર છે એમ સમજો. એટલે એકાદ લેક્ચર એક્સ્ટ્રા આના ઉપર લઈએ તેમાં કોઈ વાંધો નથી, અને આમાં ઘણી બધી ઇન્ફોર્મેશન જ આપણને મળવાની છે, બરાબર છે? ચલો, હવે આપણે જ્યારે આ સૂત્ર ભણ્યા હતા ત્યારે આપણે આ 6, 7, 8 સૂત્ર ઉપર સમ્યક દર્શનને ઘટિત કર્યું હતું, તમને ખ્યાલ હોય તો, બરાબર છે? હવે આજે આપણે આ ત્રણેય સૂત્રને પાછા લઈને એના ઉપર આપણે જીવ દ્રવ્યના એક એક જે સૂત્ર છે અને એમાં એક એક જે પોઈન્ટ છે, જે ભેદ છે, એને આપણે જીવ દ્રવ્ય ઉપર ઘટિત કરશું. વિષય સમજાયો બધાને? એમ સમજો આખો નવો વિષય જ છે, આ રિપીટેશન નથી. સૂત્રનો બેઝ કોમન છે, પણ જે ઇન્ફોર્મેશન છે કે જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાના છે આ ટીકાઓના માધ્યમથી, અમૃતચંદ્ર આચાર્ય દેવે તત્વારસાર જે ટીકા લખી છે અને એના ઉપર જે ચેતનદાસજીએ જે હિન્દી પદ્યાનું જે ભાષા વચનિકા લખી, એમાં જીવ દ્રવ્ય ઉપર એમને 125 પાના લખીને જીવ દ્રવ્ય ઉપર એમના ઘટિત કર્યું. વિચાર કરો કેટલો વિસ્તાર જ સમજાય છે. આપણે તો 60 મિનિટમાં પૂરું કરી નાખશું, પણ 125 પાના લખ્યા છે આની ટીકા કરતા, બરાબર છે? એટલે એનું મહત્વ અને એની મહિમા આપણને ખ્યાલ આવી જોઈ. ચલો હવે વધારે ભૂમિકા ન બાંધતા, કારણ કે પછી સમય આપણો પૂરો થઈ જશે અને આ વિષય અધૂરો રહી જશે એવું નથી કરવું. હવે આપણે થોડીક ઉપયોગની એકાગ્રતા બધાએ આજે રાખવી પડશે. કોણ આવ્યું, કોણ નહીં, કોને ક્યાં બેઠા ને જગ્યા છે કે નહીં બધું ભૂલી જજો, જે આવશે બધા બેસી જશે. બરાબર છે? ઉપયોગની એકાગ્રતા રાખજો, કારણ કે હું આમાં બહુ સ્લો નહીં જાઉં, આમાં હું ફાસ્ટ જઈશ, કારણ કે આ અસાઇનમેન્ટ સોલ્વ નું લેક્ચર છે. સમજાય છે? આના અર્થ, ભેદ, પ્રભેદ, પરિભાષા, સમ્યક દર્શન ઉપર ઘટિત કરીને બધી વાત થઈ ગઈ છે. હવે તો ખાલી સોલ્વ કરવા માટેનો આખો આ એક લેક્ચર છે. પોઈન્ટ સમજાય છે? ચલો તો હવે ઉપયોગની એકાગ્રતા લાગજો, જેટલું લખાય એટલું લખવાનો પ્રયત્ન કરજો ને તો સાંભળજો. બરાબર છે? તમને ખ્યાલ આવશે આખો વિષય. બધા ઘણા બધા નાના 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 વિષય આમાં કવર થવાના છે, એટલે માટે કહું છું કે હેવી લેક્ચર છે, એટલે જરા ઉપયોગની એકાગ્રતા રાખજો. ફ્રેશ થઈને બેસો, નિસઈ 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 બોલીને બેસો બધા. સમજાય? નિસઈ એટલે શું? સમજાય છે? ચલો આગળ ચલો. હવે સૌથી પહેલી વાત અને સૌથી પહેલું સૂત્ર છે છઠ્ઠા નંબરનું સૂત્ર. સમજાય છે? છઠ્ઠા નંબરના સૂત્રમાં આ 6, 7 અને 8 સૂત્રમાં મેઇન શું વિષય હતો કે સમ્યક દર્શન આદિ અને નવ પદાર્થ જીવાદી નવ પદાર્થ આદિને સમજવાના ઉપાય. આ ત્રણેય સૂત્ર શું છે? સમ્યક દર્શન અને નવ પદાર્થને સમજવાના ઉપાય છે. બરાબર છે? તો આજે છઠ્ઠું સૂત્ર છે એ જે જીવાદી પદાર્થો છે એને સમજવાનો મુખ્ય ઉપાય છે. બરાબર? આટલું સમજાયું. હવે આગળ મુખ્ય ઉપાય છે એમાં સૌથી પહેલી વાત શું આવી કે કોઈ પણ તત્વને સમજવું હોય તો એને પ્રમાણ અને નહીં દ્વારા સમજાય છે, સમજાવવામાં આવે છે. બરાબર? તો હવે જીવ દ્રવ્યને ફોકસ રાખો અને જેને સોલ્વ કર્યું છે ચેક પણ કરતા જજો અને ન કર્યું હોય તો સમજી લેજો. તો જીવ દ્રવ્યને ફોકસ રાખીને એક બાજુ જીવ દ્રવ્ય રાખો અને એક બાજુ જેટલા પોઈન્ટ આવશે પ્રમાણ નહીં નિર્દેશ જે પણ આવશે બધા પોઈન્ટ આવશે ને. બરાબર? પહેલા છઠ્ઠા સૂત્રમાં 2 વાત, 7મા સૂત્રમાં 6 વાત અને 8મા સૂત્રમાં 8 વાત. બરાબર? તો એટલી વાતો આપણે જીવ દ્રવ્ય ઉપર ઘટિત કરવાની છે. ચલો ચાલુ કરું છું. સૌથી પહેલી વાત, જીવ દ્રવ્યને પ્રમાણથી જોવો તો જો છે અહીંયા 216 નંબરની સ્લાઇડ પણ આવતી જશે. અહીંયા એની પહેલાની જે પણ સ્લાઇડ છે એમાં સમ્યક દર્શનનું પાછું આપ્યું છે, જે આપણે કર્યું તું એ ઘટિત કરીને આપ્યું છે, એટલે જોઈ લેજો. તો કે છે, હા વોટ્સએપ પર આવી જશે. આ વોટ્સએપ પર આખી સ્લાઇડ, આખું પ્રેઝન્ટેશન તમને વોટ્સએપ પર આખું આ સોલ્વ કરેલું આવી જશે, એટલે તમે ઘરે પણ એનો સ્વાધ્યાય કરી શકો છો. હવે પ્રમાણ, તો જીવ દ્રવ્યને અગર તમે પ્રમાણ જ્ઞાનથી જોવો છો તો જીવ દ્રવ્યને પ્રમાણ જ્ઞાનથી, વેરી ગુડ, દ્રવ્ય ગુણ અને પર્યાયાત્મક આખી વસ્તુ. સમજાય છે? સંપૂર્ણ વસ્તુનું એકી સાથે જ્ઞાન થવું એ પ્રમાણ જ્ઞાન. બરાબર? એ વાત થઈ ગઈ. હવે નય જ્ઞાન. નય જ્ઞાનમાં શું લેશું આપણે કે સંપૂર્ણ વસ્તુમાંથી એક એક સ્વભાવને કે ધર્મને કે અંશને મુખ્ય કરીને બીજાને ગૌણ કરીને જાણવું એનું નામ નય જ્ઞાન છે. બરાબર? હવે નયમાં ભેદ, મુખ્ય ભેદ નયના કયા છે? દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં અને પછી નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક જે નહીં છે એ આગમના નહીં છે અને નિશ્ચય અને વ્યવહાર નહીં છે એ અધ્યાત્મના નહીં છે. હવે એની વાત આગળ આવે છે. આટલું સમજાય છે? કદાચ ન ફોલો થાય તો એક હાથ ઉપર કરી નાખજો, થોડું રિપીટ કરીશ. બરાબર છે? પણ અગર ફોલો થતું હોય તો મારી સાથે સાથે રહેજો. હવે સૌથી પહેલા નહીં, પ્રમાણની વાત થઈ ગઈ. હવે નહીં, તો દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં. બરાબર છે? હવે દ્રવ્યાર્થિક નહીં, દ્રવ્ય જ અર્થ છે જે નહીંનો, દ્રવ્યને જાણવાનું પ્રયોજન છે. સંપૂર્ણ વસ્તુમાંથી પર્યાયને ગૌણ કરી, ગુણભેદને ગૌણ કરી, સમજાય છે, દ્રવ્યને મુખ્ય કરીને જાણે, દ્રવ્યને વિષય બનાવે, દ્રવ્યનું લક્ષ્ય કરે, એને કહેવાય દ્રવ્યાર્થિક નહીં. બરાબર? અને આગળ પર્યાયાર્થિક નહીંમાં જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય જે ગુણ ભેદથી વસ્તુને સમજીએ. પોઈન્ટ સમજાય છે? ભેદથી વસ્તુને સમજવી, સમજવા માટે ભેદનો સહારો લેવો પડે. ભેદથી સમજાવવામાં પણ આવે છે ને ભેદથી સમજમાં પણ આવે છે. બરાબર છે? બરાબર છે? તો જે જ્ઞાન દર્શન આદિ ગુણ ભેદથી વસ્તુને સમજો તો એ કોનો વિષય થઈ જશે? પર્યાયાર્થિક નહીંનો વિષય થઈ જશે. અને પછી જ્ઞાન દર્શન સુખ ચારિત્ર ગુણોની પર્યાયના માધ્યમથી વસ્તુને સમજો તો એ પણ પર્યાયાર્થિક નહીંનો વિષય છે. તો ગુણ ભેદ અને પર્યાય ભેદ, ગુણ ભેદ અને પર્યાય ભેદના માધ્યમથી વસ્તુને સમજીએ છીએ તો એ પર્યાયાર્થિક નહીંનો વિષય છે. પર્યાયાર્થિક નયનો વિષય જાણવા યોગ્ય છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય આશ્રય કરવા યોગ્ય છે. પંચ લાઈન કહેતી જઈશ, એને પકડજો. બરાબર છે? આશ્રય કરવા યોગ્ય ઉપાદે, ઉપાદે કોણ છે? તો કે દ્રવ્યાર્થિક નયનો વિષય. બરાબર છે? જે દ્રવ્ય છે. હવે આગળ આ થઈ ગયા આગમના નય. બરાબર. હવે આપણે અધ્યાત્મના નયમાં આવીએ તો મુખ્ય ભેદ કયા છે? અધ્યાત્મના નયના મુખ્ય ભેદ કયા છે? નિશ્ચય નય અને વ્યવહાર નય. આખું રિવિઝન થશે સમયસારજી. આ તે જે ભણ્યા છો ને, નય સંબંધી ભેદ પ્રભેદ બધાનું રિવિઝન થશે. ફોકસ રાખજો અહીંયા જો મારી સામે બધા. તો હવે કે છે કે જે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં છે એની આપણે વાત ચાલુ કરીએ તો સૌથી પહેલા આપણે નિશ્ચય નહીં ની વાત ચાલુ કરીએ. બરાબર છે? સૌથી પહેલા નિશ્ચય નહીં ની વાત ચાલુ કરીએ તો કે છે કે નિશ્ચય અભેદ સો નિશ્ચય. આ વાક્ય અને આ ડેફિનેશન અહીંયા લાગુ પડશે. સમજાય? અભેદ સો નિશ્ચય અને ભેદ સો. બરાબર છે? અભેદ સો નિશ્ચય અને ભેદ સો વ્યવહાર. હવે એ અકોર્ડિંગ સાંભળજો અને વાંચજો. જો નિશ્ચય નહીં ના, નિશ્ચય નહીં ના મુખ્ય બે ભેદ છે. કયા કયા છે? નિશ્ચય નહીં ના મુખ્ય, નિશ્ચય નહીં ના મુખ્ય બે ભેદ છે. નિશ્ચય નહીં ના બે ભેદ છે. બરાબર? અશુદ્ધ નિશ્ચય નહીં અને શુદ્ધ નિશ્ચય નહીં. બરાબર? અને પછી શુદ્ધ નિશ્ચય નહીં ના કેટલા ભેદ છે? ત્રણ. શુદ્ધ નિશ્ચય નહીં ના ત્રણ ભેદ છે. સમજો. અને થોડુંક પણ ગાડી પાટા પરથી ઉતરી ગઈ તો ખોવાઈ જશું, એટલે અહીંયા રહેજો બધા એકદમ. તો હવે કે છે અશુદ્ધ નિશ્ચય નહીં. હવે સાંભળજો, અશુદ્ધ નિશ્ચય નહીં એટલે આત્મામાં, સાંભળજો મારી વાત ધ્યાનથી, આત્મામાં જે રાગાદી ભાવની ઉત્પત્તિ થાય છે એ રાગાદી ભાવોને આત્મા સાથે અભેદ, અભેદ નિરૂપણ કરવું. રાગી આત્મા, આત્મામાં થતો રાગ એ ભેદનું કથન થઈ ગયું. અને રાગી આત્મા એવું કથન કરવું, દ્વેષી આત્મા, રાગી આત્મા, મોહી આત્મા, બહિર આત્મા, સમજાય છે? તો એ રાગાદી ભાવરૂપ અશુદ્ધ પર્યાયને અભેદ નિરૂપણ કરે જે નહીં એનું નામ છે અશુદ્ધ નિશ્ચય નહીં. આટલું સમજાયું? અને હવે શુદ્ધ નિશ્ચય નહીંમાં જાઓ. શુદ્ધ નિશ્ચય નહીંના ત્રણ ભેદ છે. ત્રણ ભેદ ખબર છે ને? ત્રણ ભેદ આપણે ભણ્યા છે. ત્રણ ભેદ કયા કયા છે? એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં અને પરમ શુદ્ધ નિશ્ચય નહીં. હવે એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સાધક દશાની પર્યાય છે, અપૂર્ણ શુદ્ધ પર્યાય છે, સંવર નિજરાની પર્યાય છે, એ પર્યાય સહિત આત્માને અભેદ કરીને જાણવો અને કહેવો, જાણવો અને કહેવો એનું નામ, એનું નામ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં. જેવી રીતના ગુરુદેવ, આપણે એમ કહીએ ગુરુદેવ, કૃપાળુદેવ, તો આપણને સૌથી પહેલા ગુરુદેવનું નામ લેતા આપણને શું યાદ આવે? એમનું સમ્યક દર્શન. પોઈન્ટ સમજાય છે? કૃપાળુદેવ તો એમની અંતરંગ જે સમ્યક દર્શનની પરિણતી હતી. તો એ આત્માને આપણે કોની સાથે અભેદ કરીને જોયું? સમ્યક દર્શન સાથે. કુનકુન આચાર્ય દેવ, પોઈન્ટ સમજાય છે? તો આપણને શું યાદ આવશે? એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા, ત્રણ કશાય ચોકડીના અભાવ પૂર્વકની વીત રાખતાને ભોગવનાર એવા જે આચાર્ય દેવ છે, તો એ આચાર્ય દેવ એટલે કે એ નિર્મલ પ્રણતિ સહિત, એક દેશ શુદ્ધ નિર્મલ પ્રણતિ સહિત આપણે આત્માને અભેદ કરીને જોયું તો એનું નામ શું થયું? એનું નામ એક દેશ શુદ્ધ નિશ્ચય ને. હવે આપણે એમ કે સિમંદર ભગવાન, સમજાય છે? સિમંદર ભગવાન તો શું યાદ આવશે? પૂર્ણ કેવળ જ્ઞાનાદિ જે વિદેશ ક્ષેત્રમાં બિરાજમાન પૂર્ણ કેવળ જ્ઞાનાદિ જે નિર્મલ પર્યાય સહિત આત્મા, તો નિર્મલ પર્યાયને આત્મા સાથે અભેદ કરીને કહેવું એનું નામ શું છે? સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં. પોઈન્ટ સમજાયું? અશુદ્ધ પર્યાય આવી ગઈ, સમ્યક દર્શન આદિ જે સાધક દશાની પર્યાય આવી ગઈ, કેવળ જ્ઞાનની પર્યાય આવી ગઈ, બરાબર, સિદ્ધ પર્યાય પણ આમાં આવી ગઈ. સિદ્ધ ભગવાન, પોઈન્ટ સમજાય છે? અશરીરી સિદ્ધ ભગવાન તો શું યાદ આવે? સિદ્ધ દશા યાદ આવે ને? સિદ્ધ દશા સહિત પરણમતો આત્મા, પોઈન્ટ સમજાય છે? તો એ રીતે. અને લાસ્ટ આપણે કહીએ ને ધ ક્રીમ ઓફ ક્રીમ, શું કહેવાય? ધ મેન નય નો રાજા, નયો નો રાજા કોણ છે? તો કે છે કે પરમ શુદ્ધ નિશ્ચય નહીં, જેમાં જે અશુદ્ધ પર્યાય છે, એક દેશ શુદ્ધ પર્યાય, સાક્ષાત શુદ્ધ પર્યાય અને જે નિર્મલ પર્યાય એટલે કે જે પણ પૂર્ણ શુદ્ધ પર્યાય લો, એક દેશ શુદ્ધ પર્યાય લો, અશુદ્ધ પર્યાય લો, એ બધાથી પાર, એ બધાથી જે રહિત છે એવો જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, જે દ્રષ્ટિનો દ્રષ્ટા છે, જ્ઞાનનો જ્ઞેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધે છે, પરમ પ્રાણામિક ભાવ છે, કારણ પરમાત્મા છે, અનાદિ અનંત છે, પર્યાયથી પાર છે, ઉત્પાદવેથી રહિત છે, દ્રવ્ય છે, એકરૂપ છે, કારણ પરમાત્મા, સમયનો સાર, એવો જે શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા પરમ શુદ્ધ નિશ્ચય નયનો વિષય. પરમ શુદ્ધ નિશ્ચય નયની આંખ વસ્તુને જોશે તો એને કેવો દેખાશે? આત્મા, પર્યાયથી પાર, ગુણભેદથી પાર, એકરૂપ રહેવા વાળો જે જ્ઞાયક ભાવ છે, જ્ઞાત તે તો તેજ છે, એ દેખાશે. પોઈન્ટ સમજાય છે? તો આ ચાર્ટ આખું થઈ ગયું. શું શું આવ્યું આમાં? શું આવ્યું? આ શુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, અને પરમ શુદ્ધ નિશ્ચય નહીં. બરાબર? તો આ નિશ્ચય નહીં, નહીં વડે વસ્તુને સમજવાનો આપણે જે ઉપાય કર્યો, એ ઉપાયનું નામ અહીંયા છે પ્રમાણ નહીંથી વસ્તુને જાણવી. આટલું સમજાયું? ખ્યાલ આવે છે? તો આમાં હવે સમજી લેવું કે જે અશુદ્ધ નિશ્ચય નહીં છે, એટલે કે રાગાદી ભાવ સહિત આત્મા છે, તો રાગાદી ભાવ કેવા છે? હે છે. અને જે નિર્મલ પર્યાય, એક દેશ નિર્મલ પર્યાય, અને જે સાક્ષાત નિર્મલ પર્યાય છે, પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે, પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય છે. આટલું સમજાઈ ગયું? હવે આપણે નેક્સ્ટ પર આવીએ છીએ. મને ખબર છે થોડું ફાસ્ટ જાઉં છું, પણ ફાસ્ટ જ જઈશ કારણ કે અસાઇનમેન્ટ સોલ્વનો લેક્ચર છે. બરાબર? પણ તો પણ બધાને પકડાય એ રીતે આપણે આગળ વધીએ છીએ. બરાબર? હવે આપણે આવી જઈએ વ્યવહાર નહીં. જે ગુરુદેવશ્રીને અત્યંત પ્રિય વિષય છે, આ 11મી ગાથામાં જે લીધા છે, પંચાધ્યાય પ્રમાણે જે વ્યવહાર નહીં લીધા છે, એ લીધા છે. હવે એમાં ચાર વાત લેવાની છે, બરાબર? પહેલા વ્યવહાર નહીંના બે ભેદ કયા કર્યા? અસદભૂત અને પછી એના પાછા અંદર બે ભેદ, ઉપચરિત અને જો એક એક નાના નાના વિષય આવતા જાય છે, હજી તો ઘણો બધા આગળ આવશે. બરાબર છે? ત્રણેય સૂત્ર પૂરા થશે ત્યારે. તો ઉપચરિત અને અનુપચરિત, બરાબર છે? હવે આપણે પહેલા અસદભૂતની વાત કરીએ. હવે આ પંચાધ્યાય પ્રમાણે છે, જે નયના અહીંયા કથન કર્યા છે એ પંચાધ્યાય પ્રમાણે છે, એટલે બહારની, પ્રમાણની બહારની વસ્તુ તો બધી ભૂલી જ જજો. પોઈન્ટ સમજાય છે? ઘર, કુટુંબ, પરિવાર, શરીર, ઇન્દ્રિય, એ બધું તો પ્રમાણની બહાર છે. પ્રમાણની અંદર આવી જાઓ તો પ્રમાણની અંદર આવશે તો સૌથી પહેલી વાત શું આવશે? સૌથી પહેલી વાત આવશે બુદ્ધિપૂર્વકનો રાગ. પહેલા હું ચાર વાત કહી દઉં છું, પછી એને આપણે નયમાં ઘટિત કરીએ. બરાબર છે? બુદ્ધિપૂર્વકનો રાગ, પછી અબુદ્ધિપૂર્વકનો રાગ, પછી રાગને જાણવા વાળું જ્ઞાન, અને પછી જ્ઞાન તે આત્મા. ચાર વાત સમજાઈ જલ્દી? ચાર વાત: બુદ્ધિપૂર્વકનો રાગ, અબુદ્ધિપૂર્વકનો રાગ, રાગને અંદર અંદર જઈએ છીએ, અંદર અંદર સૂક્ષ્મ, અંદર અંદર બુદ્ધિપૂર્વકનો રાગ, પછી અબ, કારણ કે પહેલા શું છૂટે? બુદ્ધિપૂર્વકનો રાગ છૂટે ને, પછી અબુદ્ધિપૂર્વકનો રાગ છૂટે. એટલે પહેલા બુદ્ધિપૂર્વકનો રાગ, અબુદ્ધિપૂર્વકનો રાગ, પછી રાગને જાણવા વાળું જ્ઞાન. તો જ્ઞાન નિકટ છે ને, આત્માથી જ્ઞાન નિકટ છે કે રાગ નિકટ છે? જલ્દી બોલો. હેને? તો બુદ્ધિપૂર્વકનો રાગ, અબુદ્ધિપૂર્વકનો રાગ, રાગને જાણવા વાળું જ્ઞાન, તો એ જ્ઞાન પર્યાય, અને જ્ઞાન તે આત્મા, તે જ્ઞાન ગુણ. તો ગુણ નિકટ છે કે પર્યાય નિકટ છે? ગુણ નિકટ છે ને. તો એવી રીતના અંદર આવતા આવતા હવે એને ફિટ કરી નાખો આમાં. બુદ્ધિપૂર્વકનો રાગ, જીવ કે બુદ્ધિપૂર્વક કે રાગાદી વિકારી ભાવ, એ કોનો નહીં છે, કયો વિષય છે? ઉપચરિત અસદભૂત. ઉપચરિત અને અસદભૂત, કારણ કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં બુદ્ધિપૂર્વકનો કે અબુદ્ધિપૂર્વકનો રાગ છે, તો અસદભૂત, કારણ કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં એનો સદભાવ નથી, એટલે અસદભૂત. અને બુદ્ધિપૂર્વકનો રાગ ઉપચરિત, અને એનાથી નિકટ અબુદ્ધિપૂર્વકનો રાગ અનુપચરિત. પણ એ બેવ ક્યાં જશે? અસદભૂતમાં જશે. અસદભૂત, અસદભાવ, આત્મામાં એનો સદભાવ નથી. પોઈન્ટ સમજાય છે? તો એ બેવ રાગાદી ભાવ ક્યાં નીકળી ગયા? અસદભૂતમાં નીકળી ગયા. બરાબર છે? આ રીતે વસ્તુને સમજવાના બધા ઉપાય છે. ઘડી ઘડી આચાર્યદેવ આ વાત કરે છે. પોઈન્ટ સમજાય છે? હવે આગળ આવ્યા જ્ઞાન, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકના રાગને જાણવા વાળું જ્ઞાન. તો હવે જ્ઞાન, તો જ્ઞાન તો આત્માની પર્યાય છે ને, લાક્ષણિક પર્યાય છે, આત્માની પર્યાય છે, આત્મામાંથી નીકળે છે, સ્વભાવભૂત પર્યાય છે, અને સ્વભાવનો અંશ છે, એટલે એ આવશે સદભૂતમાં. પરંતુ એ રાગાદી ભાવને જાણવા વાળું જ્ઞાન, સમજાય છે, એટલે થશે ઉપચરિત સદભૂત, અને જ્ઞાન તે આત્મા, ज्ञान से आत्मा एम कहवू ए अनुपचरित सद्भुत व्यवहार नई नो विषय एपन हजीन कोनो विषय छे व्यवहार नई नो विषय छे समझवा माटे आपणे समझिए छे वस्तुनी समीप जवा माटे आ बधा भेद माथी पार थईने लक्ष्य छोड़ता जेम आपणे पगतिया चढ़िए तो पाछळना पगतिया छूटता जाए अने आगळ वधता जईए अने पछी आपणे मंदिर मां प्रवेश करिए एवी रीतना बधा प्रणाम रागादी भाव ज्ञान भाव अने ए ज्ञान ते आत्मा एवा गुण भेदना विकल्प पण छूटता पछी शुं मळशे अंदर जशो तो शुं मळशे શું આત્મા આવશે કોનો અનુભવ થશે કોણ બેઠો છે સમજાય છે મંદિરમાં કોણ બેઠા છે ભગવાન પણ પરંતુ જે રસ્તો છે એને પાર કરીને જઈએ છે તો કોણ મળે છે આપણને ભગવાન મળે છે કે કોણ મળે છે ફ્રેન્ડ્સ મળે છે કોણ મળે છે બોલો ખ્યાલ આવે છે મંદિરમાં જતા વેત પહેલા શું જોઈએ છે ભગવાનને પૂજ્ય પોતપોતાને સમજાય છે કે ભગવાનને જોઈએ છે કે કોણ કોણ છે એને જોઈએ છે ખ્યાલ આવે છે તો આપણી રૂચિ ઉપર નિર્ભર કરે છે કે જતા વેદ આપણને ભગવાન દેખાવા જોઈએ બીજું કોણ આવ્યું ને કોણ નહીં અરે કેટલા દિવસે આવ્યા ને નહોતા આવ્યા ને ક્યાં હતા ને ઉભા રહો હમણાં પૂછી લઉં છું જરા પ્રદક્ષિણા ફરી લઉં વયા નો જાય બેઠા રે સાર જે પણ તો એ શું છે બધું તો કે એ બધા આપણા કુવિચારો છે મિથ્યા વિચારો છે બરાબર છે તો આ બધી વાત આપણી થઈ ગઈ નહીં સંબંધી તો અહીંયા આપણો જે છઠ્ઠો સૂત્ર છે સિક્સ્થ નંબરનો જે સૂત્ર છે પ્રમાણ અને નહીં દ્વારા જે મુખ્ય ઉપાય છે અને આ અત્યંત તીવ્ર રૂચિ જે આપણે કહીએ ને સંક્ષિપ્ત રૂચિ વાળા શિષ્ય માટે આ વાત છે કે આ વાત સમજીને અગર એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને પકડી લે છે ગ્રહણ કરી લે છે અનુભવ કરી લે છે અને એમાં એકત્વ થઈ જાય છે તો પછી ગયું વાત તો પછી વિસ્તારની અધિક વિસ્તારની જરૂર નથી પણ આચાર્ય દેવ કહે છે કે આ ન આમાં ન સમજાયું હોય તો અમે હજીન વિસ્તાર કરીને જીવાદી સાત તત્વને સમજાવીએ છીએ તે મધ્યમ રૂચિ વાળા શિષ્ય માટે સાતમું સૂત્ર લખ્યું અને એમાં છ પોઈન્ટ લખ્યા હવે એ છ પોઈન્ટને આપણે જીવ દ્રવ્ય ઉપર ઘટિત કરીએ બધાને સમજાય છે શતાબ્દી છે આજે હે ખ્યાલ આવે છે પણ હવે આ તો સોલ્વ નો જ આખો લેક્ચર છે બરાબર હવે જો હવે છ શબ્દ કયા આવ્યા હતા નિર્દેશ યાદ છે બધાને નિર્દેશ એકચ્યુઅલી રિવિઝન સારું છે કારણ કે અડધા તો નામે બધા આપણે ભૂલી જઈએ પાછા બધા નામ કોણ યાદ રાખીએ એટલા બધા હા જો જલ્દી જલ્દી નિર્દેશ સ્વામિત્વ હવે આમાં ઘટિત કરવાનું છે જીવ દ્રવ્યને એ બધું ઘટિત કરીને આપ્યું છે નિર્દેશ સ્વામિત્વ અને સાધન આ ત્રણ લઈએ પહેલા અને પછી ત્રણ છે બીજા અધિકરણ સ્થિતિ અને વિધાન નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ અને વિધાન આ છ એ છ વસ્તુ પર આપણે સમ્યક દર્શનને ઘટિત કર્યું હતું હવે આપણે જીવ દ્રવ્યને ઘટિત કરીએ છીએ આ અસાઇનમેન્ટ આઈપીટી સોલ્વ કરવા ચલો હવે આપણે એને સોલ્વ કરીએ છીએ હવે નિર્દેશ નિર્દેશ એટલે કોઈ પણ વસ્તુને સમજવું નિર્દેશ એટલે એ વસ્તુની પરિભાષા કે એનું સ્વરૂપ સમજવું બરાબર હવે જીવને સમજવું છે ને તો બહુ સિમ્પલ કરું છું આમાં જે લખ્યું છે તમે વાંચજો પણ આમાં બહુ સિમ્પલ કરું છું સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં સમજવાનો છે જીવ દ્રવ્ય અને જીવ તત્વ વિશે ડિફરન્સ શું અંતર છે બોલો જીવ દ્રવ્ય અને જીવ તત્વ વિશે જે અંતર છે એની વચ્ચે જે અંતર છે અંતર બોલો બરાબર આમાં અંતર આપ્યો છે જે પહેલી બે વાત છે ને પર્યાયાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં જે પહેલો પોઈન્ટ છે પર્યાયાર્થિક નહીં બરાબર છે તો એમાં શું લખ્યું છે ઓપ્શમિક આદિ ચાર ભાવ બરાબર તો હવે આમાં પણ અંદર જ રહેજો બહાર નહીં જતા બહાર તો જવાનું નથી કારણ કે જીવ દ્રવ્યની વાત છે એટલે બહારની તો કઈ વાત જ નહીં આવે આમાં પ્રમાણનો દ્રવ્ય દ્રષ્ટિનો દ્રવ્ય બસ એમાં જ રમવાનું છે તો જીવ દ્રવ્ય અને જીવ તત્વ વચ્ચે શું અંતર ખ્યાલમાં આવે છે બધાને શું અંતર ખ્યાલમાં આવે છે તો કે છે કે ઔપશમિક આદિ ચાર પર્યાય સહિત પરણમતો ઔપશમિક શાયોપશમિક શાયિક ઔદયિક જે ચાર પર્યાયમાં ઉત્પન્ન થતા ભાવો છે એ સહિત પરણમતો આત્મા સમજાય છે પર્યાય સહિત પરણમતો આત્મા એટલે ઇનશોર્ટ આખો પ્રમાણનો વિષય એ છે જીવ દ્રવ્ય પોઈન્ટ સમજાય છે જીવ દ્રવ્ય પોઈન્ટ ખ્યાલમાં આવે છે સમજાય છે ઔપશમિક આદિ ચાર ભાવ સહિત પરણમતો આત્મા એ છે જીવ દ્રવ્ય અને એમાંથી હવે આ ચાર ભાવને બાદ કરો પોઈન્ટ સમજાય છે અને પાછો અગેન શું રહી ગયું, શું રહી ગયું, જે પરમ પારનામિક ભાવ, જે દ્રષ્ટિનો વિષય રહી ગયો, જેનું લક્ષ પર્યાય કરે છે અને એમાં અહમ કરે છે, એ જે પરમ પારનામિક ભાવ છે એ છે જીવ તત્વ. જીવ તત્વ, જીવ તત્વ એ છે જીવ તત્વ. તો જીવ તત્વ ક્યાં છે? તો કે જીવ દ્રવ્યની વચ્ચે, સમજાય છે? જીવ દ્રવ્યની વચ્ચે, એ પર્યાયોની વચ્ચે, નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ. તે આત્મજ્યોતિ કોણ છે? જીવ તત્વ. અને નવ તત્વ રૂપે પરમ તો આત્મા એ જીવ દ્રવ્ય, જીવ દ્રવ્ય, બરાબર છે? તો એ થઈ ગયું નિર્દેશ. હવે આગળ સ્વામિત્વ. સ્વામિત્વમાં બહુ સરસ વાત છે. સ્વામિત્વ જે હમણાં કરતા કર્મ અધિકારમાં ઘણી બધી ગાથા ચાલી, ઘણી બધી ગાથા ચાલી, કે આત્મા એટલે કે જીવ પોતે પોતાના પરિણામનો સ્વામી છે, પોતાના પરિણામનો કર્તા અને ભોગતા છે. સ્વામી કોના છે? આપણે 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 કોના સ્વામી છે? છે પોતાના પરિણામના સ્વામી. પોઈન્ટ સમજાય છે? પણ આપણે માનીએ છીએ શું? અમે કોના સ્વામી છીએ? પોઈન્ટ સમજાય છે? તું પર દ્રવ્યનો સ્વામી નથી. પોઈન્ટ સમજાય છે? શરીર આદિ પર દ્રવ્ય તારા આધીન નથી. તું આધીન રાખવા ચાહે છે પરને, તારા ઈચ્છા અનુસાર ને તારા વિકલ્પ અનુસાર તું પરને પરણવા ચાહે છે, પરંતુ તું પરનો સ્વામી નથી. પર તારો સ્વામી નથી, પર પરનો સ્વામી છે. તું તારો સ્વામી છે, પર એના પરિણામનો સ્વામી છે, તું તારા પરિણામનો સ્વામી છે. અહીંયા પરની વાત કરવી નથી, કારણ કે અહીંયા જીવ દ્રવ્ય ઉપર ઘટિત કરવું છે. એટલે આપણે આપણા પરિણામનો સ્વામી છે. એનો અર્થ શું થયો? કે જે અંદરમાં પરિણામ થાય છે, જે પરિણામ પરિણામનો સ્વામી છે, પરિણામનો સ્વામી છે, એટલે રાગાદી ભાવ અશુદ્ધ પરિણામ થાય એનો પણ સ્વામી જીવ. તો એ રાગાદી ભાવનું ફળ કોણ ભોગવશે? જીવ. કારણ કે એનો અપરાધ, એને અપરાધ કોને કર્યો? જીવે. ભૂલ કોની? જીવની. સમજાય છે? મિથ્યા માન્યતા કોને પુષ્ટ કરી? જીવે. કોઈ પરદ્રવ્ય થોડી કીધું તું કે મને પોતાના માનો. પોઈન્ટ સમજાય છે? કોઈ ઉદય માં તાકાત થોડી છે કે જીવના અંદરમાં આવીને રાગાદી ભાવ ઉત્પન્ન કરાવે. આ જીવ પોતે પોતાને ભૂલીને પરમાં જોડાઈને રાગાદી ભાવ ઉત્પન્ન કરે છે. તો રાગાદી ભાવનો સ્વામી જીવ, અને અને પરમાં ન જોડાય. આ હા હા, પરમાં એકત્વ ન કરે, પરને પોતાનું ન માને, પર્યાય જેટલો પોતાને ન માને, અને અંદરમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં ઉપયોગ આમ અંદર ઢળી જાય, અભેદ થઈ જાય, પોતાની સ્વીકૃતિ થઈ જાય, પોતાની શ્રદ્ધા થઈ જાય, તો જે વિતરાગ ભાવ જન્મ લે એ વિતરાગ ભાવનો સ્વામી જીવ પોતે. તેનું ફળ કોને મળે? જીવને. ખોટા પરિણામનું ફળ જીવ ભોગવશે, સાચા પરિણામનું ફળ જીવ ભોગવશે. એટલે અંતે ચાર ગતિ 84 લાખ યોનિઓમાં કે પછી સિદ્ધાલયમાં કોણ જવાનું છે? કોની સાથે સાથે? ઘણા એમ કે અમને લેતા જજો. હા, પણ સમજાય છે? અમને લેતા જજો. અરે આ કોઈ એવો માર્ગ જ નથી. અમને લેતા જજો, અમારો હાથ પકડી રાખજો. સમજાય છે? તમારો છેડો પકડી રાખશું. હે ભગવાન, આવા બધા મિથ્યા માન્યતાના ભાવ અહીંયા નહીં પોષતા. બધા પોત પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી મોક્ષમાં જાય છે અને સ્વતંત્ર પુરુષાર્થથી સંસારમાં રખડે. સ્વામી થઈ ગયું સાધન, થઈ ગયું નિર્દેશ. સ્વામી સ્વામી સ્વામીપણું થઈ ગયું ને, સ્વામિત્વ, પરિણામનો સ્વામી. એક 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 બોલમાં કેટલું શીખવા મળે છે. જેટલું આપણે ગ્રહણ કરીએ એટલું ઓછું છે, જેટલું ગ્રહણ કરીએ એટલું ઓછું છે, અને જેટલી અંદરમાં દ્રઢતા વધે એટલી આપણી માટે એ દ્રઢતા આપણને કામ આવશે. બીજું કાંઈ આપણને કામ આવવાનું? ચલો હવે સાધન. સાધનના બે ભેદ કર્યા. એક તો સાધનના ભેદ કર્યા અંતરંગ અને બહિરંગ સાધન. તો અંતરંગમાં તો કોણ છે સાધન? અંતરંગમાં પોતાને પ્રાપ્ત કરવા માટેનું અંતરંગ સાધન કોણ છે? તો કે પોતાનું જ્ઞાન. અંતરંગ સાધન કોણ છે? અંતરંગ સાધન જોઈ લેજો, આમાં શું લખ્યું છે? એ લખ્યું છે અંતરંગ સાધન છે, નિશ્ચય સાધન છે પોતાનું જ્ઞાન. પોતાનો જ્ઞાન, જ્ઞાન તત્વ, એના વડે સાધન, એના વડે પ્રજ્ઞા છીણી પટકીને રાગ અને આત્મા જુદા છે એવી પુરુષાર્થની ધારા જ્ઞાન ઉપાડવાની છે. અરે અને બહિરંગ સાધન, બહિરંગ સાધન તો કે દેવશાસ્ત્ર. શુદ્ધ તમ અરુ પંચ ગુરુ જગ મે શરણો દો મોહ ઉદય જીય કે વ્રથા આન કલ્પના હોય. મોહના ઉદયમાં આન કલ્પના કરે છે. क्या साधन छे, सुख ना आ साधन छे, पांच इंद्रिय ना विषय भोगना आ साधन छे, सुखी थवाना आ साधन छे, एवी आन कल्पना अलग अलग प्रकार नी मिथ्या कल्पना ज्ञानी करे छे, परंतु खरेखर सुखी थवा माटे ना निश्चय व्यवहार साधन अंदर मा पोतानो आत्मा ज्ञान आत्मा अने बाह्य मा जो तो देव शास्त्र उपयोग बाहर जाए तो देव शास्त्र गुरु नु स्मरण अने उपयोग अंदर रहे तो पोताना आत्मा मा ली साधन थई गयु बराबर छे। हवे आगर जुवो, हवे आगर छे अधिकरण। शू छे आगर वात हवे छे अधिकरण नी। अधिकरण मा शू आवशे, अधिकरण मा आधार बराबर छे। अधिकरण मा शू आवशे आधार। तो खरेखर निश्चय थी आमा पण बे वात लीधी छे, निश्चय व्यवहार आधार। निश्चय थी पोतानो आधार पोतानी माटे कोण छे, पोते छे। पोताना असंख्यात प्रदेश स्वक्षेत्र क्या रहिए छे, आपणे क्या रहिए छे, अहींयाथी क्या जसू, साढ़ा अग्यारे छूटी ने क्या जसू, क्या जसू साढ़ा अग्यारे छूटी ने क्या जसू, अनिल विल्ला मां जसू नहीं, अर्धा क्या जसे घरे जसे। पॉइंट समझाय छे, ख्याल आए छे। तो सुमायनु आपणे सुमायनु आधार अधिकरण रहेवानु स्थान सुमायनु परक्षेत्र अने एनी महिमा एनी रुचि अने एटले माटे आचार्य देव कहे छे के तने निरंतर क्षेत्र परावर्तन नो बंद थाय। क्षेत्र परावर्तन समझाय छे, आवे छे ने क्षेत्र परावर्तन। असंख्यात लोक ना एक एक प्रदेश ऊपर एक 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 प्रदेश ऊपर अने ए पण एक पछी एक एनु कैलक्युलेशन छे आखू क्षेत्र परावर्तन नु एक पछी एक समझाय छे। वच्चे थी चालू करो असे एनु आखू गणित छे आखू एनु अने पछी एक पछी एक एक पछी एक 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 क्षेत्र ऊपर क्रमसर जीव जन्म ले अने पछी क्रमसर जीव मरण पामे अने त्यारे जारे आखा लोक ने कवर करे एक 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 प्रदेश ऊपर जन्म मरण त्यारे एक क्षेत्र परावर्तन पूरु थाय छे। अने एक क्षेत्र परावर्तन पूरु थाय एमां द्रव्य परावर्तन केटला थई गया, द्रव्य केटला थई गया तो के एमां द्रव्य परावर्तन अनंत थई गया। विचार करो आ अधिकरण आ पॉइंट ने न मानता न समझता ये हूँ मारा असंख्यात प्रदेश रूपी किल्ला मा सुरक्षित छू अने अने एनो विश्वास न आवता पर घर पर 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 क्षेत्र पर क्षेत्र पर घर ए जड़ घर अने पर घर ने उदय प्रमाण संयोगो ने पोतानो आधार माने छे ए मिथ्यात्व छे। चलो आज थी क्या रहिए छे आपणे बधा अंदर थी अवाज आवो जो अंदर थी समझाय छे। એટલે ક્યાંય 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 ગવર્મેન્ટ ઓફિસમાં જાઓ અને કોઈ એડ્રેસ પૂછે તો એમ ના કહેતા અસંખ્યાત પ્રદેશમાં રહીએ છે, પણ સમજાય છે, ખ્યાલ આવે છે। જે લૌકિક ભાષા છે કે લૌકિક જે ઉપચાર છે વ્યવહાર છે કથન છે એ તો જે હોય તે હોય, પરંતુ અમને તો નિશ્ચયની શ્રદ્ધા વર્તે છે। શેની શ્રદ્ધા વર્તે છે, નિશ્ચયની શ્રદ્ધા વર્તે છે અને વ્યવહારનું જ્ઞાન છે। જલ્દી જલ્દી નિશ્ચયની શ્રદ્ધા વર્તે છે અને વ્યવહારનું જેમ છે એમ અમને વ્યવહારનું જ્ઞાન છે અને કદાચ એવા વચન પણ નીકળે છે, પરંતુ એ વચન અને જ્ઞાનની વચ્ચે શ્રદ્ધા તો કોની છે, નિશ્ચયની, કે હું મારા અસંખ્યાત પ્રદેશથી ક્યારે પણ બહાર ગયો નથી। ખરેખર નિશ્ચયથી જુઓ ને તો આત્મા નરકમાં એકવાર પણ નથી ગયો, નરકમાં નથી ગયો એટલે નરકના ક્ષેત્રને સ્પર્શ્યો નથી, નરકનું ક્ષેત્ર દુઃખનું કારણ નથી અને સ્વર્ગના વિમાનો સુખનું કારણ નથી। પોઈન્ટ સમજાય છે, નિશ્ચયથી તો પોતાના અસંખ્યાત પ્રદેશને ભૂલીને પર પદાર્થમાં એકત્વ કરે છે એટલે પરદ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ ઉપર દુઃખના આરોપ આવે છે, પરંતુ ખરેખર દુઃખી તો પોતાના મિથ્યા પરિણામના કારણ છે, કોઈ પરના કારણે જીવ દુઃખી નથી। સમજાઈ ગયું, અધિકરણ સમજાયું, અધિકરણ જલ્દી અને વ્યવહારથી આધાર, વ્યવહારથી આધાર કોણ છે તો કે દસ પ્રાણથી બનેલું શરીર આધાર। હમણાં આત્મા ક્યાં છે તો કે હમણાં આત્મા મનુષ્ય દેહમાં છે, તો વ્યવહારથી આધારે છે પણ નિશ્ચયથી તો અંદરમાં પોતાનો આત્મા અસંખ્યાત પ્રદેશ એ જ એનું સ્વક્ષેત્ર છે અને પ્રત્યેક વસ્તુ પ્રત્યેક જીવ પોતાના સ્વક્ષેત્રમાં રહે છે, સ્વચતુષ્ટયમાં રહે છે, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની બહાર કોઈ પણ વસ્તુ જતી નથી। પોતાના સ્વભાવનું ઉલ્લંઘન કરીને પ્રમાણના દ્રવ્યનું ઉલ્લંઘન કરીને કોઈ બહાર જતું નથી। આખું વિશ્વ આટલું સુંદર દેખાવું જોઈએ, આખું વિશ્વ પોત પોતામાં પરણમતું દેખાવું જોઈએ, અને જયારે બધા અણુ અણુ કણ કણ જન જન અણુ અણુ કણ કણ અને જન જન નું સ્વતંત્ર પ્રણમન પોતામાં પોતાની રીતે પોતાથી થતું દેખાશે તો ક્યાં રાગ થશે ને ક્યાં દ્વેષ થશે બોલો. રાગ દ્વેષ ક્યાં થશે બોલો. જ્ઞાની કે છે અમને કરવા કરવા અજ્ઞાની અજ્ઞાનીને તો સહજ થાય છે અને જ્ઞાનીને તો આપણે કહીએ ને અસ્થિરતાજન્ય થાય છે. પરંતુ એનો પણ ખેદ છે અને એટલે માટે વારંવાર સ્વભાવનું અવલંબન લઈને એ રાગાદી ભાવનો પણ અભાવ થઈ જાય છે. સમજાયું? હવે જો સ્થિતિ જો કેટલી સરસ વાત આવી. સ્થિતિ નિશ્ચયથી આમાં પણ નિશ્ચયથી જીવ દ્રવ્યની સ્થિતિ. તમને હોમવર્ક સમજાયું? હોમવર્ક શું આપ્યું તું? આ હોમવર્ક આપ્યું તું કે નિશ્ચયથી સ્થિતિ લો અને જીવ દ્રવ્ય લો. ઓકે, સ્થિતિ જીવ દ્રવ્ય. ઓહો, જીવ દ્રવ્યની સ્થિતિ એટલે કાળ. તો કાળ જીવ દ્રવ્ય ક્યાંથી છે? હું ક્યારથી છું? તો કે નિશ્ચયથી કાળ અનાદિ અનંત. તો કાળ આવી ગયું ને, સ્વકાળ આવી ગયું, સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ આવી ગયું. તો નિશ્ચયથી કાળ મારો કેટલો ઉંમર તમારી કેટલી થઈ? ઉંમર તમારી કેટલી થઈ? 81. કેટલી? 81. 81 થઈ ને? 81 થઈ. કેટલી થઈ? 81 થઈ. બરાબર છે આન્સર? નિશ્ચયથી બરાબર નથી. પોઈન્ટ સમજાય છે? હા, તરત અંદરથી એમના 81 ના થયા. અમે તો 80 ના થઈ ગયા. અમે 50 થઈ ગયા. અમારે 50 પતી ગયા. એની ખુશી મને 50 પતી ગયા એની ખુશી મને. પોઈન્ટ સમજાય છે? 50 પતી ગયા એનો મતલબ કે હવે જેટલા ગયા એટલા તો હવે આગળ. પોઈન્ટ સમજાય છે? કેટલી સરસ વાત કરી હતી. આયુ કર્મ નો નિષેધ, એનો ઉદય ચાલુ છે અને હર સમયે, મિનિટ નહીં કલાક નહીં, હર સમયે આયુ કર્મ ના ઉદય નો એક નિષેધ એટલે એક સમયમાં ઉદયમાં આવા વાળા પરમાણુઓનો સમૂહ. આ પરિભાષા છે નિષેધની. બહુ સરસ સમજાવી હતી આપણને. એક સમયમાં ઉદયમાં આવા વાળા કર્મ પરમાણુઓનો જથ્થો સમૂહ, એને કહેવાય નિષેક. તો આયુ કર્મના જેટલા નિષેક લઈને આવ્યા છે, જેટલો એ સ્થિતિ લઈને આવ્યા છે, એક 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 નિષેક હર સમયે ખરતો જાય છે, મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે. એમ કહેવું એ વ્યવહારનું કથન છે, પણ નિશ્ચયથી જો તો આત્મા કેવો છે? અજર અમર અનાધિ અનંત. પોઈન્ટ સમજાય છે? અહો ચૈતન્ય આનંદમય સહજ જીવન હમારા હૈ અનાદિ અનંત પર નિરપેક્ષ ધ્રુવ જીવન હમારા હૈ અનાદિ અનંત. બરાબર. અને વ્યવહારથી જો કેટલી સરસ વાત કરી, વ્યવહારથી વાત કરે છે. હવે જોજો, મિનિમમ લીધું અને મેક્સિમમ લીધું. વ્યવહાર મિનિમમ શું લીધું? મિનિમમ લીધું અને મેક્સિમમ લીધું કે એક શ્વાસના આધારમાં ભાગે જન્મે અને મરે. સમજાય છે? એવું આયુષ પણ આપણે અનંત વાર લઈને આવ્યા છે અને ગાડીને આવ્યા છે. એક શ્વાસના આધારમાં ભાગે જન્મ, એક શ્વાસનો 18મો ભાગ કરો અને એમાં જન્મ અને મરણ થાય, તો એ મિનિમમ. અને વ્યવહારથી સ્થિતિ જે દેહમાં આવે છે એ દેહમાં રહેવાની વ્યવહારથી ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 33 સાગર. 33 સાગર થી વધારે કોઈ જીવ જે શરીર મળ્યું એમાં ન રહે. પોઈન્ટ સમજાય છે? 33 સાગર થી વધારે કોઈ ન રહે. ગઈકાલે અમારા સ્વાધ્યાયમાં સમયસારજીના સ્વાધ્યાયમાં એક બહુ સારી વાત આવી હતી કે સમજી લેજો, બધાને બહુ જ પ્રેરણા આપી હતી કાલે અને પોતે પણ લીધી હતી કે જે આ મનુષ્ય પર્યાય સંબંધી જે વ્યવહાર છે ને, આજે અહીંયાનો વ્યવહાર છે ને, આ બધો એ બધો આ આયુ પૂર્ણ થતા એ બધો વ્યવહાર અહીંયા છૂટી જાય છે. કેટલાય આપણા પરિવારજન, કેટલાય આપણા સાધર્મી, કેટલાય આપણા ઇષ્ટ મિત્રો અહીંયાથી સ્વર્ગમાં ગયા. બોલો જલ્દી, ગયા કે નહીં? અહીંયાથી સ્વર્ગલોકમાં ગયા કે નહીં? હવે સ્વર્ગલોકમાં ગયા તો ત્યાંથી કોઈનો SMS આવ્યો? ના, વોટ્સએપ આવ્યો કે ભાઈ તમે આટલું બધું રડો નહીં, અમે અહીંયા સ્વર્ગમાં જ છે અને કાંઈ પણ કામકાજ હોય તો એક વોટ્સએપ કરી દેજો. બોલો, આવ્યો કોઈનો વોટ્સએપ? આવ્યો કોઈનો મેસેજ? આવ્યો કે અમે બરાબર છે, તમે ચિંતા નહીં કરો? અરે અમે, તમે તો અહીંયા એક હતા, પતિ હોય અને જાય, તો કે તમે તો અહીંયા એક હતા. અરે એ સ્વર્ગના દેવો ને તો કોઈ પણ દેવ હોય ત્યાં જન્મતા 32 દેવાંગના મળે છે. 32 મળે, એકને કોણ યાદ કરે? 32 મળી ગઈ ત્યાં જતાવે. અને આમ ઉભી છે 32 દેવાંગના, અને આમ કરવટ મરડી નામ ઉભો થાય છે અને બધા દેવો આવીને તાલી પાડે છે, વાવા કરે છે, ખમ્મા ખમ્મા કરે છે અને ત્યાંની જાઓ જલાલી જોઈને હવે અહીંયા કોણ યાદ કરશે? અને આપણે શું કરીએ અહીંયા બેઠા બેઠા? બોલો, આર્થ ધ્યાન, રોધ ધ્યાન કરે, વયા ગયા બિચારા, વયા ગયા. ચા પીતા હતા અને નાના હમણાં ચા નું કીધું કે મૂકો ચા મૂકો અને ચા નો પીધી, બિચારા ચા પીધા વગર વયા ગયા, ચા પીધા વગર વયા ગયા. પણ તમને સમજાય છે, ખ્યાલ આવે છે? તો અહીંયા કે જે સ્થિતિ, તો કે આત્માથી જો, હરેક જીવના આત્માથી, આપણે બધા જણ અમર છે. તો આ જે મરણનો ભય છે કે ઈષ્ટનો વિયોગ છે અને એમાં જે આર્થ ધ્યાન પરિણામ બગડે, સમજાય છે? એ મોહ રડાવે છે. કોણ રડાવે છે? વ્યક્તિ કયું એ રડાવે છે કે મોહ, એના પ્રત્યેનો મોહ રડાવે? પરિવારમાં બધા રડે છે પણ બધાને અંદર અંદરમાં અલગ અલગ દુઃખ થાય છે ને, કારણ કે જેનો જેટલો મોહ એટલો એને દુઃખ વધારે. વ્યક્તિ કયું એ તો એક ઘટના બની, એ તો ઘટના બની, એ સંયોગનો વિયોગ થયો, પરંતુ જીવને મોહ રડાવે. પોઈન્ટ સમજાય છે? મને નથી ખ્યાલ, હવે જોવા દો. બેન કે જે સ્વાર્થ રડાવે છે, પણ ખરેખર તો વાત એ છે, ગુરુદેવ કે છે કેટલી વાર કે તું તારા સ્વાર્થના કારણે રડે છે, અમારી સાગવડતા સાચવતા હતા, હે અમને આમ રાખતા હતા, તમને ખબર નથી અમને કેટલું ફેરવ્યું ને આમ કર્યું ને બધી સુવિધા આપી, હવે તો પણ સમજાય છે પોઈન્ટ? તો કે છે કે ભાઈ એટલા ઇન્ડિપેન્ડન્ટ થઈ જજો, બધા એટલા નિરપેક્ષ થઈ જજો. કાલે પણ બહુ વાત કરી હતી કે મંદિરમાં આવવાની પણ એવી અપેક્ષા, આવો બધા આવો ખૂબ, પરંતુ કાલે ઉઠીને ઉદય એવો આવે, ઇન્દ્રિય શિથિલ થઈ જાય, રોગ શરીરને ઘેરી લે અને મંદિર એક દિવસ પણ ન આવી શકો. અમે તો રોજ બા ને ઘરે કહીએ, બા મંદિર ઘરમાં છે, બિચારા એમને બહુ ભાવના થાય મંદિર આવવાની, તો રોજ અમારે એમને સમજાવવું પડે કે મંદિર ઘરમાં છે અને અંદરમાં જ છે, તમે છીકર અહીંયા છે, સોનગઢ અહીંયા છે. અને ખરેખર એટલી નિરપેક્ષતા અંદરથી વધશે તો પરાધીનતા. પોઈન્ટ સમજાય છે? ચલો આગળ, ચલો જલ્દી જલ્દી. તો સ્થિતિ થઈ ગયું, સ્થિતિ મિનિમમ શ્વાસનો અને મેક્સિમમ લો તો 33. હવે લાસ્ટ વિધાન. વિધાન એટલે ભેદ. ભેદ આપણે સમ્યક દર્શનના ભેદ કર્યા હતા, ઔપશમિક શાયોપશમિક શાયિક. તો હવે અહીંયા ભેદ, તો જીવના ભેદ, તો નિશ્ચયથી જીવના કેટલા ભેદ? નિશ્ચયથી જીવના કેટલા ભેદ? એક કે નહીં? બહુ સરસ, વેરી ગુડ. નિશ્ચયથી તો જીવ એક છે અને વ્યવહારથી ભેદ સાંભળશો ને તો ઉભા થઈ જજો. ઉભા નહીં થતા, ઉભા થઈ જજો. એટલે આમ આશ્ચર્ય લાગશે કે કેટલા આચાર્ય દેવે ભેદ કર્યા છે અને આખું આપ્યું છે, લિટરલી બહુ જ સરસ રીતે આખું ચેતનદાસજીની ટીકામાં લખીને આપ્યું છે. એક 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 ભેદ, અને ભેદ ક્યાંથી ક્યાં સુધી જાય છે મમતાબેન? ક્યાંથી ક્યાં સુધી? 2, 3, 4, 5, 6, 7 આ રીતે જીવના ભેદ, 8 પ્રકારથી જીવના ભેદ. 9, 10, 11, 12, 13, 14, 19, 57, 98 અને 408. 406 બરાબર વાંચ્યો છે બધા, એટલે 406 ભેદ જીવના અલગ અલગ પ્રકારથી આવી રીતના એક 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 વત્તા 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 અને એનું પોમ્યુટેશન કોમ્બિનેશન કરતા કરતા 406 ભેદ સુધી લઈ ગયા છે. ત્યારે તો 125 પાનાની ટીકા બને ને, કેવી રીતના બને? કેટલો વિસ્તાર છે. હવે તમને એમ થાય કે આ ભેદ 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 છોડો, અમે તો અભેદની મહિમા, અભેદ. અરે આ ભેદ વાંચશું તો ખબર પડશે કે આ જીવ કેવી કેવી ગતિ ને કેવી કેવી યોનિઓમાં ને કેવી કેવી ઇન્દ્રિયોમાં જઈને આવ્યો છે. 14 છે ને, 14 ભેદ છે ને, 14 ભેદ કરું છું. બધા તો નહીં થાય, 14 જે રીતના 2 તો ત્રસ અને સ્થાવર, 2 ભેદ કરો ને, ત્રસ અને સ્થાવર. પછી 3 કરો, 3 તો ત્રસ સ્થાવર, સ્થાવર ત્રસ સ્થાવર પહેલા બોલવાનું, સ્થાવર ત્રસ અને સિદ્ધ, 3 ભેદ બરાબર. પછી 4 ભેદ કરો તો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, સિદ્ધ. પાણી સમજાય છે? એવી રીતના આખા ભેદ કહી રહ્યા છે. વાંચવાની મજા આવે, આપણને એમ થાય કે કેટલું આચાર્ય દેવે લખ્યું છે, વિચાર બરાબર. હવે 14 કરીએ, 14 ભેદમાં આચાર્ય દેવે જીવ સમાસ, જીવ સમાસ સમજાય છે? જીવને સમજાવવાના જે ભેદ છે, 14 જીવ સમાસ. જીવ સમાસ શબ્દ સાંભળ્યો છે ને? 14 પ્રકારથી જીવના ભેદ, કોઈને ખ્યાલ છે? 14 પ્રકારથી જીવના ભેદ છે. તો એકેન્દ્રિય, એકેન્દ્રિય જીવ છે જેને એક જ ઇન્દ્રિય છે. આ વ્યવહારના કથન છે, નિશ્ચયથી કીધું કે જીવનો કોઈ ભેદ, પણ વ્યવહારના કથન છે. તો એકેન્દ્રિય, એકેન્દ્રિયના 2 ભેદ છે, સૂક્ષ્મ અને બાદર. આખા લોકમાં, આખા લોકમાં સૂક્ષ્મ એકેન્દ્રિય 5-5 સ્થાવરના જે ભેદ છે, પૃથ્વી અગ્નિ જળ વાયુ વનસ્પતિ, સમજો. આપણે ખાલી નિગોદ્યા નિગોદ્યા ના, पृथ्वी अग्नि जल वायु वनस्पति ना जे सूक्ष्म भेद छे सूक्ष्म जीवो छे आखा लोक मा ठसाठस भरेला छे आखा लोक मा ठसाठस भरेला छे जीव राशि केटली छे एनी इमेजिनेशन करसू ने तो आपणे रुवाटा उभा थई जशे के आपणे क्या थी क्या एवा छे क्या बेटा छे शू मळ्युं छे एनी आपणे किंमत भासे आ वैराग्य प्रदान आखो आखो विषय छे बराबर तो सूक्ष्म अने बादर एक इंद्रिय बराबर छे हवे समझो पछी बे इंद्रिय त्रण इंद्रिय चौ इंद्रिय अने पंचेन्द्रिय ना संगनी अने असंगनी समझाई गया तो सात थई गया ने सात सूक्ष्म बादर बे इंद्रिय त्रण इंद्रिय चौ इंद्रिय संगनी असंगनी तो सात थई गया सात सात भेद इंटू टू सात इंटू टू तो चौथ थई ने तो टू शू लेवानू पर्याप्त अने अपर्याप्त आ बधाना पर्याप्त अने अपर्याप्त अपर्याप्त एटले के ए पर्याप्ति पूरी छ पर्याप्ति पूरी थाय एनी पहला ज जीव नु एटले के ए आयु जे छे आयु पूरी थई जाय आयु पूरी थई जाय अने मरण पावे एटला अल्प आयु लईने पण आपणे जन्म्या छे एटला अल्प आयु लईने पण आपणे जन्म्या छे पॉइंट समझाय छे तो ए प्रमाणे 14 भेद थई गया तो ए 14 भेद नी वात अहींया आवी छे तो आ प्रमाणे सेनी वात करी विधान नी वात करी बराबर हवे आ थई गया बे सूत्र छ थई गया ने छ कया कया छ थया निर्देश स्वामित्व साधन अधिकरण स्थिति अने विधान बराबर तो विधान मां आ प्रमाणे भेद कर्या छे आ आखो विषय आ आखो विषय गोमटसार जीवकांड नो छे हवे आगळ पण आवशे ए आपणे हवे लई हवे आपणी पासे 15 मिनिट छे 15 मिनिट मां आपणे हवे छेल्लो जे सूत्र छे सूत्र आपणे हवे कवर करीए छे छेल्ला सूत्र मां 8 पॉइंट छे सत संख्या याद छे ने आपणे पण कह्युं तुं सत संख्या समझाय छे क्षेत्र स्पर्शन काल अंतर अल्प अने अल्प बहुत्व अने जे लास्ट नुं हतुं भाव अने अल्प बहुत्व भाव अने अल्प बहुत्व तो हवे एमां आपणे जोईए आ विषय थोड़ो कदाच अघरो लागे पण सरळ करवानी कोशिश करीश हवे आ विषय उपर जईए आ सूत्र उपर जईए अने 8 पॉइंट उपर आपणे जीव द्रव्य ने घटित करीए एनी पहला एक बे पॉइंट कहू छू सांभरजो जीव द्रव्य ने समझावा माटे एटले के एनु निरूपण जीव नो विस्तार एनु निरूपण निरूपण समझा ने निरूपण करवू समझावू विस्तार थी एने समझावू तो ए जे निरूपण छे प्ररूपणा कहेवाय एने जीनागम में शब्द कयो वापरो छे प्ररूपणा तो एवी 20 प्ररूपणा द्वारा જો આ લેક્ચર જ ફાસ્ટ જાય છે નેક્સ્ટ લેક્ચર થી આપણે સ્લો જશું એટલે જે પહેલી વાર આવે છે ભાગી નહીં જતા પોઈન્ટ સમજાય છે આ લેક્ચર ફાસ્ટ છે કારણ કે આ સોલ્વિંગ નો લેક્ચર છે તો કે છે કે 20 પ્રરૂપણા દ્વારા કેટલી અરે બોલો અરે સુઈ નથી ગયા ને પાછળ અરે જાગો છો ને હા હાથ ઉપર થયો એક તો થયો 20 પ્રરૂપણા દ્વારા જીવ નું વર્ણન કર્યું છે ગોમટસાર જીવકાંડ હવે 20 પ્રરૂપણા નામ ખબર છે 20 પ્રરૂપણા ના નામ બોલું છું સાંભળજો હા ને સ્લાઇડ માં પણ આવશે 222 નંબર ની સ્લાઇડ છે આ બધું આવી જશે તમને વોટ્સઅપ પર હે આવી જશે પણ હવે ખબર નહીં અમે વાત જોશું ટ્રાય કરશું વાંચજો ઘરે જઈને ખોલું ખોલું ખોલજો અને પ્રિન્ટ આઉટ કાઢીને આવી રીતના રાખજો તો તમને મજા આવશે જો 20 પ્રરૂપણા ના નામ બોલું છું પછી એમાં કેવી રીતના એ 20 માંથી આચાર્ય દેવ કે છે આ તો બહુ થઈ ગયું લાગે છે 20 તો બહુ વિસ્તાર છે એટલે આચાર્ય દેવે 20 ને બેમાં ડિવાઈડ કરી નાખ્યો કરુણા તો જુઓ તમે પહેલા 20 નો વિસ્તાર કર્યો જો પોતે પોતાનું પેટ ભર્યું બને વિકલ્પ આવ્યો છે હું કરીશ અને તો પણ આપણને સમજાવવા માટે આપણને અઘરું ના પડે આપણે બોર ના થઈ જાય બોર થાય ને એની માટે આચાર્ય દેવ એ 20 ને બે માં ડિવાઈડ કરી નાખે છે 20 ને બે માં કેવી રીતના કર્યું 20 શું છે કેવી રીતના શું છે એ જોઈએ 15 મિનિટમાં આપણે આને પૂરું કરશું આજે જલ્દી છોડી દેશું બરાબર છે ચલો હવે સાંભળો બધા જાગો છો જાગતે રહો હા વેરી ગુડ ચલો હવે જો હવે સાંભળજો પહેલા 20 પ્રરૂપણાનું નામ બોલું છું બહુ સરસ છે વાજો ગુણસ્થાન હવે જે જે શબ્દોથી પરિચિત છો ને તો એમાં થોડું માથું હલાવજો જે શબ્દોથી પરિચિત છો સ્વરૂપ સમજાયું છે અને આપણે ચાલી ગયું છે એમાં માથું હલાવજો ગુણસ્થાનમાં તો બધાનું હલવું જોઈએ હા વેરી ગુડ ગુણસ્થાન પછી જીવ સમાસ જે આપણે હમણાં લીધા ને 14 ભેદ જીવ સમાસ આ તો 14 ભેદના નામ બોલી ગઈ ખાલી ખાલી નામ બોલી ગઈ એમાં કેટલો મિનિટ લાગ્યા સમજાય છે 14 સેકન્ડ નહીં લાગ્યા બરાબર એનો તમે વિસ્તાર અગર વાંચવા બેસો ને પોઈન્ટ સમજાય છે, એકાદ વર્ષ નીકળી જશે એટલો વિસ્તાર છે. તમે કહેશો જો ભાઈ, જો ભાઈ બરાબર છે, વિસ્તાર છે. જો આચાર્ય દેવ જંગલમાં છે, બરાબર છે, અને સાવ નિવૃત્ત છે, બધું ઘર બહાર બધું છોડીને ચાલ્યા ગયા છે અને સાવ ફ્રી છે, પાછા ફ્રી ફ્રી સાવ બરાબર. જ્ઞાન ઓર ધ્યાન સિવા દૂજા નહીં કા, જ્ઞાન અને ધ્યાન. આત્મામાં ગયા તો આત્મામાં, આત્મામાંથી બાર આવ્યા તો સાત, છઠ્ઠું ગુણસ્થાન, અને એમાં સાવ નિવૃત્ત છે. હવે તમે અમને 20 વાંચવાનું કહો, આ વાંચવાનું કહો, તે વાંચવાનું કહો, પણ તમને જરા આવીને અમારું ઘરમાં અમારું શેડ્યુલ જોજો, પછી અમને કહેજો. તમે પોઈન્ટ સમજાય છે? અહીંયા કહે છે કે તારો ઉપયોગ તું વ્યર્થમાં બરબાદ નહીં કર. જે કરુણાપૂર્વક તમે વિચાર કરી શકો, ત્યારે ઇમેજિન કરજો કેવી રીતના તાડપત્ર ઉપર આ બધા ગ્રંથો આંખમાંથી આંસુ આવી જશે, આંખમાંથી આંસુ આવી જશે. કેવી રીતના તાડપત્ર ઉપર આ એક 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 ટીકા લખવી. પોઈન્ટ સમજાય છે? અરે કે છે કે આગમ જોઈતું હોય તો આ ગોમતસાર જીવકાંડ કર્મકાંડમાં જોઈ લેજે. પોઈન્ટ સમજાય છે? ષટખંડાગમની ટીકાઓમાં તને આગમ મળશે અને અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકામાં તને અધ્યાત્મ મળશે. અરે આટલી કરુણાપૂર્વક તાડપત્ર ઉપર એક 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 અક્ષર કોતરી કોતરીને આચાર્ય દેવે, વક્રગ્રીવાચાર્ય, શું છે નામ, કુનકુનાચાર્ય દેવનું નામ શું પડ્યું, વક્રગ્રીવાચાર્ય. આખી ડોક વાકી થઈ ગઈ લખતા 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 લખતા, અને કેટલી કરુણાપૂર્વક આપણને આખો માર્ગ, સનાતન સત્ય માર્ગ આપી દીધો. અને આપણે કહીએ કે અમને ફુરસત નથી, અમને સમજાતું નથી, તો ઘડી ઘડી કહેવાનું મન થાય છે ટોડલમજીનું વાક્ય કે તારા અભાગ્યની મહિમા અમારાથી નથી થતી. એટલે જેટલો મનુષ્ય ભાવનો શેષ જીવન, શેષ કાળ બાકી છે, સમય બાકી છે, આ ગ્રંથોને ઉઠાવો, ખોલો અને વાંચો. એમાં આપણું સ્વરૂપ આપણને જેમ જેમ કેટલું સરસ કીધું હતું, એક એક પેજ ઉપર કુનકુનાચાર્ય દેવનો ફોટો દેખાવો જોઈએ, એમનું કાર્ય દેખાવું જોઈએ, એમની પરિણતિ દેખાવી જોઈએ. છઠ્ઠા ગુણસ્થાનમાં આવતા એમનું કાર્ય દેખાવું જોઈએ, જે એમની માટે તો એ અપરાધ વૃત્તિ હતી પણ આપણી માટે વરદાન બની ગયું. વિચાર કરો, આજે આચાર્ય કુંદ કુંદ જો ભારત મેં ન આતે, હમ જૈસે બુદ્ધિહીન સન માર્ગ કેસે પથ. અરે આપણે તો છોડો, કેટલા આચાર્યો લખી ગયા છે કે કુનકુન આચાર્ય દેવ દ્વારા અમને આ તત્વ ન પામ્યા હોત અમે તો અમે આ માર્ગમાં કેવી રીતના અમે ટકી શક્યા હોત. વિચારો, મહિમા આવી જોઈએ પ્રભુ. ક્ષયોક્ષમની કમી હોય ન વાંચી શકો, બરાબર છે. કોઈ પણ અનુયોગ પ્રત્યે, આપણા અંદરમાં કોઈ પણ અનુયોગ પ્રત્યે આપણને નેગેટિવિટી ન આવી જોઈએ, કારણ કે ચારે અનુયોગ વિતરાકતાનું પોષણ કરે છે, બરાબર. તો જો ગુણસ્થાન, જીવ સમાસ, પર્યાપ્તિ, આ બધા વિષય છે એક એક ભણવા જેવા. પર્યાપ્તિ, પ્રાણ, પ્રાણ પ્રાણ દસ પ્રાણ હે, પ્રાણ સંજ્ઞા, આહાર ભય મૈથુન અને પરિગ્રહ, તો સંજ્ઞા એનું પણ સુંદર સ્વરૂપ છે. પછી હવે જે આવે છે ને, હવે જે આવે છે ઉપયોગ, છેલ્લે ઉપયોગને છોડી દો, હવે જેટલા નામ આવે છે ગતિ ઇન્દ્રિય કાય, આ જે 14 નામ આવે છે હમણાં હું બોલું છું, એ 14 માર્ગણા સ્થાન છે. તો 14 માર્ગણા, ઉપયોગ 15, અને આ ઉપર ગુણસ્થાન, જીવ સમાસ, પર્યાપ્તિ, પ્રાણ અને સંજ્ઞા. તો એમ કરીને 20 પ્રરૂપણાના માધ્યમથી, એટલે 20 પ્રકરણના માધ્યમથી જીવનું સ્વરૂપ આચાર્ય દેવે સમજાય. ચાલો એકવાર નામ બોલી જઈએ, પછી આપણે આગળ પણ કામ આવશે. એટલે ગુણસ્થાન, બોલો મારી સાથે, ગુણસ્થાન, જીવ સમાસ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા, ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞી, આહારક અને ઉપયોગ. બરાબર થઈ ગઈ વાત જલ્દી, બરાબર. હવે શું કહેશે જો, હવે બહુ ઇમ્પોર્ટન્ટ 2-3 વાત છે, એ વાત કહીને પછી હું પૂરું કરું છું. હવે કહે છે કે જે ગુણસ્થાન છે એને અલગ મૂકી દો, બરાબર છે, ગુણસ્થાનને અલગ મૂકી દો, અને હવે જીવ સમાસ, જીવ સમાસ, પછી પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા અને ઉપયોગ, આ જે ભેદ છે, જીવ સમાસ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા અને ઉપયોગ, આ 5 ભેદને, 5 થાય ને, ઉપયોગ, જીવ સમાસ, પર્યાપ્તિ, પ્રાણ અને સંજ્ઞા, આ 5ને આચાર્ય દેવે સરળ કરવા માટે અને આપણને સમજાય એની માટે આ 5 ભેદને માર્ગના સ્થાન, જે 14 માર્ગણા છે એ 14 માર્ગણામાં ક્યાંય ને ક્યાંય એને ગર્ભિત કરી નાખ્યું છે. ફોર એક્ઝામ્પલ એક બે એક્ઝામ્પલ આપું છું જેવી રીતના ઉપયોગ છે. હવે 14 માર્ગણાના નામ તમને થોડા ખ્યાલ આવ્યા ને, 14 માર્ગણાના નામમાં એક જ્ઞાન માર્ગણા છે અને એક દર્શન માર્ગણા છે. તો જે ઉપયોગનો ભેદ આવ્યો ને, એ ઉપયોગ શું છે? જ્ઞાન દર્શનનો વ્યાપાર. તો ઉપયોગને કઈ માર્ગણામાં નાખી દીધું? જ્ઞાન અને દર્શન. તો ઉપયોગ ક્યાં આવી ગયું? જ્ઞાન અને દર્શન માર્ગણામાં ઉપયોગ ફિટ થઈ ગયો. એવી રીતના જ જીવ સમાસ છે તો એને 14 માર્ગણામાં એક ઇન્દ્રિય માર્ગણા છે અને એક કાય માર્ગણા છે, બરાબર છે? તો ઇન્દ્રિય અને કાય માર્ગણામાં જીવ સમાસને નાખી દીધું, બરાબર. લાસ્ટ એવી રીતના સંજ્ઞા એક કરું છું. હવે સંજ્ઞા, ચાર પ્રકારની સંજ્ઞા છે ને, આહાર અને ભય, આહાર અને ભય અને પછી પરિગ્રહ. મૈથુન ને છોડો, આહાર ભય અને પરિગ્રહ સંજ્ઞાને આચાર્ય દેવે કઈ માર્ગણા? કષાય માર્ગણામાં નાખી દીધું. કઈ માર્ગણામાં નાખી દીધું? કષાય માર્ગણામાં. કારણ કે કષાય છે ને, આહાર અને ભય અને પરિગ્રહ, એ શું છે? કષાય છે ને, પરિગ્રહ, લોભ કષાય, લોભ કષાય. તો એને કષાય માર્ગણામાં નાખી દીધું. અને મૈથુન જે સંજ્ઞા છે એને વેદ માર્ગણામાં નાખી દીધું. વેદ માર્ગણા છે ને, તો એ વેદ માર્ગણા. એવી રીતના આખું ડિવિઝન કરીને અલ્ટિમેટલી આ 20 પ્રરૂપણાને બે માં ડિવાઈડ કરીને આપી દીધું, ગુણસ્થાન અને માર્ગણાસ્થાન. શેમાં નાખી દીધા? ગુણસ્થાન અને માર્ગણાસ્થાન. અને એમ કહીને ગુણસ્થાનને સામાન્ય કીધું. અને પછી જયારે એનો વિસ્તાર કરવા બેઠા, તો અંદર એનો વિસ્તાર, ભેદ પ્રભેદ કરતા માર્ગણાસ્થાનમાં એનો આખો વિસ્તાર આવ્યો. એટલે માર્ગણાસ્થાન વિશેષ અને ગુણસ્થાન સામાન્ય. એક નમૂનો આપીને પૂરું કરું છું. આપું હજીને એક, બરાબર છે? હવે મૂળ સૂત્ર છે ને, સત્સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, અલ્પ, બહુત્વ અને ભાવ. તો એના પર ઘટિત કરવાનું ને, આને પૂરું તો ઘટિત કરવાનો ટાઈમ નથી, પરંતુ સત્સંખ્યામાં આ ઘટિત કરું છું. શું? સત્માં ગુણસ્થાન, માર્ગણાસ્થાન. સંખ્યામાં ગુણસ્થાન, માર્ગણાસ્થાન, બરાબર છે? એવી રીતના સત્સંખ્યા, ક્ષેત્રમાં ગુણસ્થાન, માર્ગણાસ્થાન. તમે વાંચવા બેસો તો અંદર જેવી રીતના એક રેસીપી હોય, એમાં આટલું આ નાખજો, પછી આમાં આટલું આ નાખજો, પછી થોડું આ નાખજો, પછી આ નાખજો, પછી આ નાખજો, પછી આમ કરજો, પછી આમ કરજો, આમ કરજો. ના, એના કરતા તમારા ઘરે આવીને ખાઈ લેશું, કઈ વાંધો નહીં. એટલું બધું તો ક્યાંથી કરે? પોઈન્ટ સમજાય છે? તો અહીંયા કે છે કે તું વાંચશે તો તને બહુ મજા આવશે. હવે જો એક ખાલી બે પોઈન્ટમાં પૂરું કરું છું. સત અને સંખ્યા બે લઉં છું. સતમાં ગુણસ્થાન અને માર્ગણાસ્થાન, બરાબર. ચલો હવે આ બહુ સરળ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. થોડીક બુદ્ધિ લગાડજો મારી સાથે સાથે. એમ તો બોલી છે ત્યાંથી, એટલે તમને ખ્યાલ આવશે. હવે સતમાં બે ભેદ કયા કર્યા? બે ભેદ, ગુણસ્થાન અને, બરાબર. હવે ગુણસ્થાન, સત 14 ગુણસ્થાન વર્તી જીવો અને ગુણસ્થાનાતીત સિદ્ધ પરમાત્માઓ સત સ્વરૂપે છે ને. સત છે ને, સત અસ્તિત્વ. પૂરું થઈ ગયું ગુણસ્થાનનું વિવેચન અહીંયા. સત સતમાર્ગણામાં ગુણસ્થાનની એટલી વાત કરી. હવે માર્ગણામાં જોવો. હવે માર્ગણામાં સૌથી પહેલી માર્ગણા છે ગતિ માર્ગણા. હવે ગતિ માર્ગણા, હવે તમને અગર માર્ગણાનું સ્વરૂપ પણ વાંચ્યું ને, તો આમાં 6 સ્લાઇડ, એક લાઇનમાં 14 માર્ગણાની પરિભાષા આપી છે. આમાં સ્લાઇડ છે, એ બહુ જ સરસ સ્લાઇડ છે, તો તમારે ખરેખર વાંચવા જેવી છે. એક જરૂરથી વાંચજો, સ્લાઇડ નંબર 226 અને 227. એમાં માર્ગણાનું એક લાઇનમાં સ્વરૂપ આપ્યું છે, બરાબર છે? હવે આપણે ટોપિક પર આવીએ તો સત, ગુણસ્થાન અને માર્ગણાસ્થાન, બરાબર. તો સત 14 ગુણસ્થાન અને સિદ્ધ ભગવાન સત સ્વરૂપ છે. હવે માર્ગણામાં જાઓ, માર્ગણામાં ઘૂસો, એન્ટર કરો, તો સૌથી પહેલા આવશે કઈ માર્ગણા? આવશે સૌથી પહેલા ગતિ માર્ગણા. હવે ગતિમાં કેટલા ભેદ છે? 4 ગતિ. હવે જોજો કેટલો વિસ્તાર છે માર્ગણામાં, તો કે 4 ગતિ. હજી તો ગતિ માર્ગણા લીધી, હવે એમાં 4 ગતિ. એમાં મનુષ્ય ગતિ, તો મનુષ્ય ગતિના જીવો ગુણસ્થાનને એમાં ઘટિત કરો, તો કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી જઈ શકે? એક્સિલન્ટ, વેરી ગુડ. 1 થી 14, બરાબર. પછી એવી રીતના તિર્યંશ ગતિના જીવો કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી? 1 થી 5. એવી રીતના પછી નરક અને દેવગતિના જીવો 1 થી 4. તો એવી રીતના અંદર જશો તો એક ગતિ માર્ગણાના 4 ભેદમાં એકમાં ગુણસ્થાન ઘટિત કરશો. અને એવી રીતના પછી ઇન્દ્રિય માર્ગણા. હવે ઇન્દ્રિય કેટલી છે? 5. તો પહેલી ઇન્દ્રિય વાળા જીવ કયા ગુણસ્થાનમાં હોય? દિમાગ લગાડો. પહેલી ઇન્દ્રિય વાળા જીવ કયા ગુણસ્થાનમાં હોય? 1 થી પહેલી ઇન્દ્રિય વાળા જીવ પહેલા ગુણ સ્થાનમાં, બે ઇન્દ્રિય વાળા જીવ પહેલા ગુણ સ્થાન, લગતા આવી રીતના એક્સરસાઇઝ, ત્રણ ઇન્દ્રિય વાળા જીવ પહેલા, ચાર ઇન્દ્રિય વાળા પહેલા, અસંગની પંચેન્દ્રિય પહેલા, અને સંઘની પંચેન્દ્રિય એક થી. વેરી ગુડ, જો આવડી ગયો અમી બેન ને, આવી ગયો કોન્ફિડન્સ. હમણાં આવશે કઈ નઈ, આજે સમજાયું, આજે સમજાયું, થોડું થોડું ના સમજાયું પણ આમ તો સમજાય, પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે. તો એવી રીતના ગતિ ઇન્દ્રિય, પછી કાય, કાય માર્ગના, તો કાયમાં સ્થાવર અને ત્રસ, તો સ્થાવરના જીવો, સ્થાવરના જીવો પહેલું ગુણ સ્થાન, અને ત્રસના જીવો ત્રસ ત્રસ ત્રસ, ત્રસમાં પાછા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય લો તો પહેલું ગુણ સ્થાન, અને ત્રસમાં પંચેન્દ્રિય લો, અસંગની લો તો પહેલું, અને ત્રસમાં સંઘની લો તો. બોલો સમજાય છે? તો આ રીતે શું કર્યું આપણે, સત પ્રરૂપણામાં, સત સંખ્યા ક્ષેત્રમાં, સતમાં આપણે શું કર્યું, ગુણસ્થાન અને માર્ગણા. હવે એવી રીતના સંખ્યામાં ગુણસ્થાન અને માર્ગણા. તો સંખ્યા, તો ચલો સંખ્યામાં લઈએ ગુણસ્થાન, બરાબર. સંખ્યામાં ગુણસ્થાન એક થી, નહીં ઉભારો, ગુણસ્થાન લઈએ સંખ્યા. તો કે છે કે પહેલા ગુણસ્થાન વાળા જીવોની સંખ્યા, પહેલા ગુણસ્થાન વાળા જીવોની સંખ્યા જલ્દી પૂરું કરું છું, અનંત અનંત, કારણ કે પહેલા ગુણસ્થાનમાં ક્યાંથી ક્યાંના જીવ આવી ગયા ને, નિગોદમાં આવી ગયા, બધા આવી ગયા. તો પહેલા ગુણસ્થાનમાં અનંત અનંત. હવે બીજા ત્રીજા ચોથા અને પાંચમા ગુણસ્થાન સુધીના જીવો ની સંખ્યા આપી પલ્યના અસંખ્યાતમો ભાગ. બસ હવે પલ્ય પલ્યમાં નહીં જાઓ, પણ સમજો ખાલી એટલી ગણતરી આપી છે, પલ્યનો અસંખ્યાતમો ભાગ, બરાબર છે. આપણે જે કહીએ ને પૂર્વ, પૂર્વ સામે છે કોટી પૂર્વ, તો પૂર્વમાં જેટલા વર્ષો આવે ને એ સંખ્યાત, પલ્યમાં જે વર્ષો આવે ને અસંખ્યાત, અને પછી સાગર, ઉત્કૃષ્ટ છે સાગર, તો સાગરમાં એના કરતા વધારે વર્ષો સમય. તો પલ્યનો અસંખ્યાતમો ભાગ એટલી સંખ્યા બે થી લઈને પાંચમા ગુણસ્થાન સુધીની છે. અને પછી આપણે શીખ્યા છે છઠ્ઠા ગુણસ્થાન થી લઈને ચૌદમા ગુણસ્થાનના જીવોની ઉત્કૃષ્ટ સંખ્યા. જલ્દી કોઈને યાદ હોય તો બહુ મજા આવી જશે મને, મેં કરાયું છે, આપણે કર્યું છે. છઠ્ઠા થી લઈને ચૌદમા ગુણસ્થાન વાળાની ઉત્કૃષ્ટ સંખ્યા, ઉત્કૃષ્ટ સંખ્યા. વેરી ગુડ, વેરી ગુડ. ત્રણ કમ, વેરી ગુડ. સંપ બહુ સારો છે આપણા મંડળનો, સંપ બહુ સારો છે. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયાથી પૂરું કરી નાખશે. સંપ બહુ સારો છે. ચલો જલ્દી એકવાર જોરદાર તાલી આ લોકો માટે, જલ્દી. બહુ સરસ. ત્રણ કમ નવ કરોડ મુનિરાજ છે. ઉત્કૃષ્ટ સંખ્યા અગર હોય એટ એની ટાઈમ, તો ત્રણ કમ નવ કરોડ મુનિરાજની સંખ્યા કીધી છે છઠ્ઠા ગુણસ્થાન થી લઈને ચૌદમા ગુણસ્થાન સુધીના જીવોની. સમજાયું? અરે ભૂલો, બરાબર છે. તો આ રીતે થયું, શું થયું, ગુણસ્થાનની સંખ્યા. હવે આગળ જતા પછી માર્ગના સ્થાનમાં એક 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 પાછું અંદર 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 ગતિ ઇન્દ્રિય કાય અને પછી અંદર કરતા જાઓ તો એ રીતે એનું આખો વિસ્તાર થાય છે. સમજાવવાનો ભાવે છે કે તમને ખ્યાલ આવશે કે ગુણસ્થાન અને માર્ગના સ્થાનમાં અગર જાઓ તો માર્ગના સ્થાનમાં એટલો બધો વિસ્તાર આચાર્ય દેવે કર્યો છે. આની પાછળનો ઉદ્દેશ ભેદ પ્રભેદનું જ્ઞાન કરાવવું તો છે જ, પણ એની સાથે વૈરાગ્ય, અધ્યાત્મ, વિરક્તતા અને સંસારનો ભય, ચાર ગતિ 84 લાખ યોનીમાં રખડવાનો ભય, કે હવે જેટલું કૃપાળુ દેવે કીધું ને, આત્માને જેટલું પરિભ્રમણ થઈ ગયું એ થઈ ગયું, પણ હવે આત્માને અધિક પરિભ્રમણ ન હોય એવી રીતના આજે આ જે આપણે સેશન થયો એમાં એ જ ભાવના ભાવીએ છે કે આ ભણીને જે આપણને કાન, આંખ, મન અને જે આપણને આ જીનવાણી, જે આચાર્ય દેવની કરુણા, ગુરુદેવનો ઉપકાર, દેવશાસ્ત્ર ગુરુની અપાર અંદરમાં આપણને શ્રદ્ધા હોય, વર્તે, અધિક વર્તે, એની વિશુદ્ધતા અંદરમાં થાય અને આપણે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીએ એવી મંગલ ભાવના સાથે આ અસાઇનમેન્ટ સોલ્વનો લેક્ચર આજે પૂરો થયો. નેક્સ્ટ ટાઈમથી જે આગળના સૂત્ર છે એ સૂત્રથી આપણે વિષયને આગળ વધારશું. બધાને આવી જશે એટલે જરૂરથી એકવાર ખોલીને જરા આમ જોજો તો ખરા કે આમાં કેટલો બધો સરસ વિષય છે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ સખે લીએ જીન વાણી માત કો વંદના શત બાર હૈ સખે લીએ જીન વાણી માત કો વંદના શત બાર. બોલો આમ ભક્તોને મૌન ઇન્દ્રામાંથી જગાવનારી, સમતા રસનું પાન કરાવનારી અને કાનમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો કેટલું